તારીખ 12/4/1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 82 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 64
વર્ધમાન સ્વામી આજથી 2500 વર્ષ પહેલા જન્મ હતા એટલે આજે જન્મ છે એમ ભૂત નિગમ નહીં કહેવાય છે. આજે ભગવાનનો જન્મ થયો છે. આમ તો અનાદિ અનંત એવા આત્માને ઉત્પન્ન થવાનો પ્રશ્ન નથી, જન્મ થવાનો પ્રશ્ન નથી, પણ એ નિશ્ચય નહીંનો વિષય છે. વ્યવહારે આજના દિવસે એમનો જન્મ થયો છે. સ્વર્ગમાં થી તો 9-10 મહિના પહેલા પધારેલા હોય છે. ત્યાર પછી સાધુ ધર્મી જીવો ઇન્દ્રો વગેરે વિશેષ મહિમા છે આ વિષયનો. પુણ્યનો જબરજસ્ત યોગ છે એટલે આમ જનતા પણ એમાં જોડાય છે, પણ મુખ્યપણે આ વિષયને સમજનારા હોય છે એવા ધર્મી અને દેવલોકમાંથી ઇન્દ્રો સુદ્ધા આવીને આ ઉત્સવને ઉજવે છે. પાછળ એવો વિચાર હોય છે ઉત્સવની પાછળ, આ મહાન તીર્થંકરના જગદગુરુ, તીર્થંકર એટલે જગદગુરુ, બાળ અવસ્થામાં છે તો પણ ભાવિનો કાળ બાદ કરીને ભાવિનથી જગદગુરુનું સંબોધન કરે છે. હજી તો જન્મ છે પણ ભાવિનિગમનથી એ કાળ બાદ કરીને આ જગદગુરુ જન્મ છે, જગતના ગુરુ છે. અનેક અનેક જીવોને ધર્મ પામવાનું એમની વાણી નિમિત્ત થશે. શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન્ન થશે, કેવળ જ્ઞાનના નિમિત્તે દિવ્ય ધ્વનિ ખરશે અને એ દિવ્ય ધ્વનિમાં આત્મ સ્વરૂપ એટલું બધું સુસ્પષ્ટપણે વ્યક્ત થશે કે અનેક અનેક પાત્ર જીવો એ જ વખતે અંતર્મુખ થઈને સમ્ય જ્ઞાનના દીવાઓ પ્રગટ કરશે, સમ્ય જ્ઞાનની જ્યોતિ પ્રગટ કરશે. આપણા માટે વિચાર કરીએ તો અત્યારે જે કાંઈ ઉપલબ્ધ આત્મકલ્યાણનો માર્ગના સાધનો છે વર્તમાનમાં, સાહિત્ય છે, જ્ઞાનીઓ છે, જે કાંઈ છે તે ભલે અલ્પ છે તો પણ મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય એવી પર્યાપ્ત સામગ્રી છે, પૂરતી સામગ્રી છે. અને એ છે ભગવાનનો, મહાવીર ભગવાન તીર્થનો પ્રવર્તક થયા એમનો પ્રતાપ છે, એમનો પ્રભાવ છે. કેમકે એ કાળે અનેક ધર્માત્માઓ થયા, ગણધરો થયા, ગણધરો નથી, પછી હજારો મુનિઓ થયા. શ્રવણ બેલગુલામાં સામે પહાડ છે ને, ચંદ્રગીરી કહેવાય છે કે ભદ્રબાહુ સ્વામી 12,000-12,500 મુનિઓ સાથે ત્યાં આવેલા. 12,000 ભાવની મુનિઓ હશે એ ભગવાન પછીનો કાળ કેવો હશે. એ દિવસે હિંમતભાઈ સારી વાત કરી કે ભગવાન જ્યારે હયાતી ધરાવે છે, હાજર હોય છે, ત્યારે તીર્થંકર યુગ કહેવાય છે, તીર્થંકર યુગ કહેવાય છે, તીર્થંકરનો યુગ છે. એ પંચમ આરવતનો નજીકપણું છે તો પણ એટલો ધર્મ પ્રભાવના ચોથા આરામાં છે ને, છેલ્લે કે જાણે ભરપૂર ધર્મકાળ વર્તતો હોય એવો તીર્થંકર ભગવાન જ્યારે સાક્ષાત દેહ બિરાજમાન હોય ત્યારે એવું વાતાવરણ હોય છે. બારમાં પણ એટલું ધર્મમય વાતાવરણ હોય છે. હજારો મુનિઓ થાય છે, એ મુનિઓની પરંપરા ચાલી, એ મુનિઓની પરંપરાના શાસ્ત્રો ચાલ્યા, એ પરંપરાથી સમ્યક દ્રષ્ટિઓ થયા, વિદ્યમાન રહ્યા. એ વર્તમાન પરિસ્થિતિનું મૂળ જુઓ તો એ છે. તેથી એમનો મહિમા યુગ યુગાંતર સુધી રહે છે. એવો એક જબરદસ્ત કાળ હોય છે કે એ વિષયનો મહિમા યુગો સુધી રહે છે, હજારો વર્ષો સુધી રહે છે. એટલે વર્તમાન પ્રવર્તનું શાસન છે એ ભગવાનનું શાસન છે, મહાવીર સ્વામીનું શાસન છે એમ કહેવામાં આવે છે. દરેક તીર્થંકર વચ્ચે અહીંયા ગાળો છે ભરત ક્ષેત્રમાં, એટલે જે તે પૂર્વ તીર્થંકર હોય એમના શાસનની પરંપરા ચાલે છે. બધાનો એક જ વિધિ ને એક જ માર્ગ છે, એમાં કોઈ બીજી ગડબડ નથી. અને અત્યારે જે ચાલે છે એ ભગવાન વર્ધમાન સ્વામીનું શાસન પ્રવર્તી રહ્યું છે. આપણને જે કાંઈ લાભ મળે છે એમાં એમનો ઉપકાર છે મૂળમાં એમ જોવામાં આવે છે. આજે જેવો જન્મ પામ્યા છે એમાં ભગવાન મહાવીર સ્વામીનો એ ઉપકાર છે કે આપણે અત્યારે આ વિચાર સુદ્ધા કરી શકીએ છીએ. નહીંતર કોણ જાણે શું પ્રવૃત્તિ કરતા હોત, કોને ખબર છે. કોઈ લૌકિક પ્રવૃત્તિમાં પડી જાય છે, તો કોઈ બીજી સામાજિક પ્રવૃત્તિમાં પડી જાય છે, તો કોઈ કુટુંબ પરિવારમાંથી ને વેપાર ધંધામાંથી ઊંચા આવતા નથી. એ ભગવાનની વાણીમાં જે વિષય આવ્યો એ જ વિષય સાક્ષાત સિમંદર પરમાત્મા અત્યારે મહાવિદેમાં એ જ વિષયની દેશના ચાલે છે. હજારો વર્ષ પહેલાં પણ એ જ ચાલતું હતું. આ એમાંથી સાંભળીને પૂજ્યબેન શ્રીનો વિષય અહીંયા જે ચાલે છે એ અનુભવપૂર્વકનો ચાલે છે. સાંભળવું, સાંભળીને અનુભવ થવો, એટલેથી એ વાતની કિંમત છે. એકનું સાંભળીને કહે, એકનું ધારણાથી કહે, એની કોઈ એવી કિંમત નથી. 29 પાનું છે, માસીમાં બોલ છે. હું તો અરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું. જેમ સ્વચ્છ અરીસામાં પ્રતિબિંબ પડે છે કોઈ પણ પદાર્થ સામે હો, અરીસાને એનો રાગ દ્વેષ નથી. અરીસાને આ પદાર્થ હોય તો પ્રતિબિંબ ઝીલવું ને આવો પદાર્થ ન હોય તો પ્રતિબિંબ ન ઝીલવું એ કાંઈ નથી. એમ આત્મા ચૈતન્ય અરીસો છે, જ્ઞાન દર્પણ છે, સ્વચ્છ જ્ઞાનનું દર્પણ છે. એ સદાય સ્વચ્છ જ રહે છે, શુદ્ધ જ રહે છે. જ્ઞાન માત્રપણે આત્મા પોતે છે, હુંથી શરૂઆત કરી છે. હું તો અરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું. મારી સ્વચ્છતામાં અનેક જ્ઞેયો પ્રતિબિંબિત થાવ, તે જ્ઞેયોથી હું સદાય ભિન્ન છું. આ પણ શરૂઆતમાં ભેદજ્ઞાનનો વિષય લીધો છે અને પછી આત્માને ઓળખવાની વાત લીધી છે. બે વાત કરી છે આ બોલમાં, કે આત્માને ઓળખતો, ઓળખીને આવો આવો ઓળખીને તું ભેદ જ્ઞાન કર એમ કહેવું. વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય. શું કહે છે? વિકલ્પ મલિન છે, પણ મલિન વિકલ્પોથી જ્ઞાન મલિન થાય. જેમાં વિકલ્પો જણાય આવે છે એવું જ્ઞાન પણ વિકલ્પોથી મલિન થાય એમ બનતું નથી. વિકલ્પ જરૂર મલિન છે, પણ એ મલિનતા જ્ઞાનને સ્પર્શતી નથી. જેમ પુદ્ગળ પદાર્થ જ્ઞાનને સ્પર્શતો નથી, એમ જ રાગાદી વિકલ્પ જ્ઞાનને અડતા નથી. નહીતર જો સ્પર્શે તો બંને એક થઈ જાય. જ્ઞાન વિકલ્પરૂપ થાય, વિકલ્પ જ્ઞાનરૂપ થાય, પણ એવું તો કદી બનતું નથી. પોતે ભૂલી ગયો છે ચૈતન્ય અરીસાને, એટલે એને એમ લાગે છે કે હું મલિન થઈ ગયો છું. વિકલ્પ કાળે વિકલ્પમાં તન્મયપણું વેદન કરતો હોવાથી, તન્મયપણાનો અનુભવ કરતો હોવાથી, નહીં થઈ શકતો હોવા છતાં, એટલે એને મિથ્યા ભાવ કહે છે. એમને એને અનુભવ થાય છે, એવો આભાસ થાય છે કે હું આખો વિકલ્પ રૂપ થઈ ગયો છું, કષાય રૂપ થઈ ગયો છું, રાગ રૂપ થઈ ગયો છું, મલિન થઈ ગયો છું. પણ કહે છે કે વિકલ્પથી આત્મા મલિન થતો નથી. આત્મા કહો, આત્માનું જ્ઞાન કહો, એ મલિન થતું નથી. મલિન થઈ શકે એવી પહોંચ નથી, મલિનતાની એમાં પહોંચ નથી. મલિનતા પરદ્રવ્યના આશ્રયે થાય છે, ઉદયના આશ્રયે થાય છે. અને શુદ્ધ આત્મા, શુદ્ધ જ્ઞાન સ્વભાવી આત્મા, એમને એમ એક બાજુ રહી જાય છે. એનું લક્ષ્ય નથી એટલે એક બાજુ આત્મા રહી ગયો અને આ બાજુ એકાંતે દુઃખનો અનુભવ કરી લે છે. પણ તેથી આત્મ સ્વરૂપને સ્વરૂપમાં કાંઈ બાધા થઈ શકે છે એ અવ્યાબાધ સ્વરૂપને વિશે નથી. વિકલ્પ હવે એમ ભેદ જ્ઞાન એમ કરવું જોઈએ. અહીંયા શું છે, જે અવતરણ ચિહ્નમાં જેટલા વચનો છે, શબ્દો છે, એવા ભાવથી ભેદ જ્ઞાન કરવું જોઈએ. અને અહીંયા ભેદ જ્ઞાન પૂર્વક આત્માની ઓળખાણ કરવી જોઈએ એમ વાત છે. અહીંયા ભેદ જ્ઞાનની સ્ટેજ આ લીધી છે કે આમ આત્માની, આમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ એમ કહે છે. એટલા વચન પૂરા કરી અને પછી નીતિ કરીને એમ કહ્યું છે કે આમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ. આ પ્રશ્ન થાય છે, પહેલા નિર્ણય કરવો, ઓળખવો કેવી રીતે, કે આ રીતે ભેદ જ્ઞાન કરીને ઓળખવા. ઓળખવા માટે પણ ભેદ જ્ઞાન, અનુભવ કરવા માટે પણ એક રીત છે, બીજી પદ્ધતિ કામની નથી. વિધિ એક જ પ્રકારે છે. પોતાના વર્તમાન ચાલતા ઉપયોગમાં વિકલ્પ ભળતો નથી એમ તું જો. ખરેખર વિકલ્પમાં ઉપયોગ ભળતો નથી એમ તું જો. તને એવું લાગે છે કે ઉપયોગ અને વિકલ્પ જુદા પડતા નથી, એ તો ઘણા કાળથી એવી રીતે પરિણમવા તું ટેવાઈ ગયો છો, એવો અભ્યાસ થઈ ગયો છે ઊંધો. એટલે વિકલ્પ અને જ્ઞાન તને જુદા જણાતા નથી. પણ અનુભવી મહાત્માઓ એમ કહે છે કે ભાઈ બે જુદા જ છે, તારે પણ બે જુદા છે. અમારા તો સ્પષ્ટ અનુભવમાં જુદા છે, પણ તારે માટે પણ, તારામાં પરિણમનમાં પણ બંને જુદા છે. જુદા છે એને ભેગા જાણે છો એ તારી ભૂલ છે, અને ભૂલ છે એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ તે ભૂલ. વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય, હું મલિન ન થાવ, કેમ કે હું તો વિકલ્પથી જુદો, મૂળ સ્વરૂપે વિકલ્પથી જુદો, નિર્વિકલ્પ આનંદ ઘન છું. આનંદ અહીંયા સાથે લીધો છે. અનંત આનંદનું એક દળ છે અનંત જ્ઞાનનું એક દળ છે, એવા એવા અનંત સ્વભાવોનું એક દળ છે આત્મા, એવો હું છું. અને એની અંદર કોઈ ભંગ ભેદ પર્યાય ગુણભેદ વિકલ્પ કાંઈ જોવામાં આવતા નથી. બધાનું એકરૂપ દળ છે, અભેદ દળ છે. સ્વરૂપે કરીને નિર્વિકલ્પ આનંદ ઘન છું. નિર્વિકલ્પ એટલા માટે લીધું છે કે ચાલતા વિકલ્પમાં વિકલ્પ વાળો હું એવો અનુભવ વર્તે છે, જૂઠો અનુભવ, મીઠા અનુભવ, કે હું વિકલ્પ વાળો, વિકલ્પ વાળો હું એવો વિકલ્પ કર્યા વિના એવો અનુભવ વર્તે છે. વિકલ્પ વાળો હું એનું વાચી જે છે નિર્વિકલ્પ પણ એવો અનુભવ ચાલે છે. જેવો જેવો જે જે કાળે જે વિકલ્પ ઉઠે એવો એવો હું એવો એને અનુભવ રહ્યા કરે છે. એની સામે ગુણાટખાઈની વાત છે કે તારા મૂળ સ્વરૂપે તો તું નિર્વિકલ્પ જ છો. વિકલ્પથી વિરુદ્ધ જે નિર્વિકલ્પ ભાવ સ્વભાવ ભાવ એવો તું છો. અને વિકલ્પની મલિનતા સ્પર્શી નહીં હોવાથી એવો ને એવો એટલે પરિપૂર્ણ પવિત્ર છો. જરા પણ મારામાં મલિનતાની ગંધ પણ આવી નથી. પરિપૂર્ણ પવિત્ર એવો ને એવો પવિત્ર છો. એવી રીતે આત્માને મુખ્ય કરીને, એ રીતે સ્વરૂપને મુખ્ય કરીને, એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ. ઓળખવા માટે જોવું પડે છે, ઓળખવા માટે માત્ર વિચાર કામ આવતા નથી, માત્ર વિચાર એમાં કામ આવતા નથી. કેમ કે વિચારમાં વિકલ્પ છે ને, અહીંયા તો વિકલ્પથી જુદો પડવાની વાત છે. જે વિચાર ચાલે છે એમાં તો વિકલ્પ છે. આ વિધિ બરાબર ન પકડાય ત્યારે એમ લાગે છે કે વિચાર અને વિકલ્પ સિવાય બીજું સાધન છે શું આપણી પાસે. આપણે વિચાર વિકલ્પથી વિકલ્પ કરીને આત્માને ઓળખવાની સમજવાની મહેનત કરીએ, વાંચવાની વિચારવાની મહેનત કરીએ, સાંભળવાની, એમાં પણ બધે સાધન વિચારને વિકલ્પ છે. અહીંયા કહે છે કે એ સાધન નથી, એનાથી જુદા પડવાની વાત છે. તારા પરિણમનમાં બે જાતિના ભાવ છે. વિકલ્પ રાગ જાતિનો છે, મલિન જાતિનો છે. જ્ઞાન ચૈતન્ય જાતિનું છે, પવિત્ર સ્વભાવે છે, શુદ્ધ સ્વભાવે છે, એમાં મલિનતા નથી. બે ભાવ એવા વિરુદ્ધ સ્વભાવવાળા છે કે એની વિરુદ્ધતાને લઈને જુદા પડવા સુગમ છે. જેમ કાળો અને ધોળો રંગ વિરુદ્ધ હોવાથી બે રંગ ભળી ન જાય, નહીતર બે રંગ ભળી જાય. પણ બે વિરુદ્ધ છે, અંધકાર અને પ્રકાશ વિરુદ્ધ હોવાથી જુદા પડી જાય છે જ્ઞાનમાં. એમ આ બે વિરુદ્ધ જાતિના, એક મલિન અને અંધકારમય જાતિનો ભાવ છે રાગ, જ્ઞાન પ્રકાશમય વેદનમય શુદ્ધ પવિત્ર જાતિનો ભાવ છે. અહીંયા જાતિ શબ્દનો ઉપયોગ કર્યો છે કે એમ પોતાના સ્વભાવની જાતને ઓળખ. સ્વભાવને ઓળખ એની જાતિ અપેક્ષાએ, વિભાવને ઓળખ એની જાતિ અપેક્ષાએ. આજે સ્વભાવ વિભાવની જાતિની ઓળખ છે એ બેને જુદા પાડવાનું બહુ મોટું ઓળખાણ સાધન છે. બંનેની જાતિ ઓળખાય એ સાક્ષાત ભેદ જ્ઞાનની પરિણતિ, ભેદ જ્ઞાનની ધારા ઉપજવાનું એ કારણ છે. ભેદ જ્ઞાનનો પ્રયત્ન ઉપજવાનું એ કારણ છે. અને ભેદ જ્ઞાન નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થવાનું કારણ છે. બનાસી પાસે એક વાત લીધી કે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ ભેદ જ્ઞાનના ફળમાં થાય છે. ભેદ જ્ઞાનના ફળ સ્વરૂપ શુદ્ધ ઉપયોગ છે, એવી રીતે વાત લીધી છે. ઓળખાણ પછી પણ વારંવાર ભેદ જ્ઞાન સહજપણે ચાલુ થઈ જાય છે, અને એ સહજ ભેદ જ્ઞાનમાં આત્માનો રસ, આત્મરસ ઘૂંટાતો, નિર્વિકલ્પ રસ ઘૂંટાતો 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 એવો એક વખત નિર્વિકલ્પ ભાવમાં ઉપયોગ થંભી જાય છે જોરથી, કે વિકલ્પની ઉત્પત્તિ ત્યાં બંધ થઈ જાય છે. તે ક્ષણ પ્રતિ વિકલ્પની ઉત્પત્તિ થતી નથી. ઓળખાણ પછી જ્યારે એવો પહેલો વહેલો શુદ્ધો ઉપયોગ થાય છે ત્યારે તે જ આત્માના જન્મ મરણની અનંતતાનો નાશ થાય છે. એ પહેલા જન્મ મરણની અનંતતાની જે પરંપરારૂપ એક ભાવ તત્વ છે, જે અજ્ઞાન અને ભ્રમણારૂપ, મિથ્યાત્વ રૂપ ને અજ્ઞાન રૂપ છે, એ ઊભું છે, અહીંયા એનો નાશ થાય છે. મૂળમાંથી એ ખંડિત થઈ જાય છે. પછી અલ્પ ભાવ રહ્યા છે એ ત્યાર પછીના રાગાદી ભાવો સુકાઈ જાય છે, અથવા જર્જરિત થઈ જાય છે, નિર્બળ થઈ જાય છે, શક્તિહીન થઈ જાય છે, અને પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે. બંનેની જાત ઓળખવી, આ ઓળખાણનો વિષય છે. આમ ઓળખાણ કરવી, જ્ઞાનને પકડીને પોતાની સ્વચ્છતા, જ્ઞાનની શુદ્ધતા અને સ્વચ્છતા જોવી, રાગાદી વિકલ્પની મલિનતા જણાશે, એની સાથે મીંઢવતા એની મલિનતા જણાશે. અત્યારે તો શું છે કે અશુભ ભાવ મલિન છે એમ સમજાય છે, શુભ ભાવ સારો છે અને એમાં મલિનતા નથી એવું લાગે છે, પણ એમાં મલિનતા છે. જો પવિત્ર એવા જ્ઞાન સ્વભાવ સાથે મેળવવામાં આવે તો સમજાય એવું છે કે કોઈ પણ રાગાદી વિકલ્પ, વિકલ્પનો સૂક્ષ્મ અંશ પણ મલિન છે. જેમ કોઈ મલિન પદાર્થ હોય એનો થોડો વિભાગ લ્યો તો પણ મલિન છે, ને પૂરો લ્યો તો મલિન જ છે, મલિન તો મલિન જ છે. એમ વિકલ્પ, તીવ્ર વિકલ્પ છે, તીવ્ર કષાય વાળો વિકલ્પ છે તે મલિન છે, અને મંદ કષાય વાળો વિકલ્પ મલિન નથી, એ વાત એની જાતિને નહીં ઓળખવાથી છે.
બરાબર,
જાતિ ઓળખે તો એવું બને
નહીં,
નહીં થોડું હોય કે વધારે હોય, એક જ જાત તો એક જ રહી ને, બંને મળી છે. વારંવારનો પરિચય કરવો એટલે વારંવારનું એની તપાસ કરીને એનો અનુભવ કરવો, અનુભવને તપાસવો, અનુભવને જોવો. અનુભવાઈ રહ્યો છે એને, જેમ બીજું જોવે છે એમ આ જોવે, બીજું જોવે છે કે મીઠાઈ આત્મામાં પ્રવેશે છે તો કેમ એમ જોવે છે કે મારામાં આવી ગયો, હું જેવો હું તૃપ્ત થઈ ગયો, પેટ ભરાણું તો એને હું તૃપ્ત થઈ ગયો. આત્મામાં તો એક પરમાણુ આવી શકે ને, ક્યાંય પુલાણ નથી કે એક પરમાણુ આવીને અંદર જાય. આત્માના પ્રદેશોમાંથી ચૈતન્ય પિંડ આત્મામાં કોઈ પરમાણુ પ્રવેશી શકે એવી પરિસ્થિતિ નથી. પરમાણુનું અસ્તિત્વ પરમાણુમાં, ચૈતન્યનું અસ્તિત્વ ચૈતન્યમાં, તો પણ ભ્રાંતિએ કરીને એવો અનુભવ કેમ કરે છે કે એને અનુભવ કરતા આવડે છે. હવે તો એ ભ્રાંતિ છોડીને જુદો છે એનો જુદો અનુભવ કરવો છે, અને જુદો અનુભવ કરી શકાય એવો જ એનો સ્વભાવ છે. ભેગો અનુભવ કરે છે એ તો વિભાવ છે એનો, એ સ્વભાવ નથી કાંઈ, એ તો પરાણે બીજાને વળગે છે, પણ ખરેખર પોતે સ્વતંત્ર જુદો છે, ભિન્ન છે, એવો જ અનુભવ કરવાનો સ્વભાવ છે. એમ પોતાના સ્વભાવની જાતને ઓળખ, એની જાતિ સ્વભાવને અને વિભાવની જાતિ એક સાથે પછી ઓળખાઈ જાય છે. આત્માની મુખ્યતા છે એટલે જ્ઞાન દ્વારા, જ્ઞાનની શુદ્ધતા દ્વારા, સ્વચ્છતા દ્વારા એની જાતિને ઓળખ. બીજા પડખા તને કદાચ ન પકડાય, જ્ઞાનનું તને વેદન ન પકડાય. બે પડખા મુખ્ય છે, સ્વચ્છતા અને વેદકતા. વેદન છે આવિર્ભૂત તિરોભૂત હોવાથી પકડાતું નથી, પણ સ્વચ્છતા તિરોભૂત નથી. પ્રશાંતભાઈ પ્રશ્ન હતો ને, વેદન થી ન આત્મા પકડાય, જ્ઞાન વેદન થી તો સ્વચ્છતા તો શું ખુલ્લી છે, એટલી બધી જાહેર છે સ્વચ્છતા કે સમયે સમયે ક્ષણે ક્ષણે અનેક જ્ઞેયોના પ્રતિબિંબ ઝીલે છે જ્ઞાન. એ સ્વચ્છતાને લઈને ઝીલે છે, જેમ દર્પણમાં સ્વચ્છતા છે તો પ્રતિબિંબ ઝીલે છે. દર્પણની પાછળની ભાગ રાખો જોઈએ સામે, અહીંયા મોરનું પ્રતિબિંબ પડ્યું હોય પછી દર્પણને ઉલટું કરી નાખો અને પાછળનો પાટિયો રાખો તો એમાં મોર દેખાશે નહીં, કેમકે એમાં એવી નિર્મળતા નથી. કાચમાં જે નિર્મળતા છે એ લાકડાના પરમાણુમાં નિર્મળતા નથી. તો અહીંયા તો સ્વચ્છતા કેટલી બધી પ્રસિદ્ધ છે કે એ સ્વચ્છતા વિના કોઈ કામ થતું નથી. કયું કામ તમે કોઈ પણ જ્ઞેય સંબંધીનું તે જ્ઞેયને જાણ્યા વિના કરો છો, એ તો પ્રશ્ન જ નથી. આત્મા અન્યને જાણે છે એનો અર્થ જ કે અન્ય જ્ઞેયનું એમાં પ્રતિબિંબ પડે છે, એનું પ્રતિબિંબ પડે છે એનો અર્થ કે એ નિર્મળ છે તો પ્રતિબિંબ પડે છે. પણ જેનું પ્રતિબિંબ પડે છે એવા જ્ઞેયને પ્રત્યે એટલું બધું લક્ષ આપે છે, એટલો બધો એને ભાવથી વળગે છે કે પોતાની સ્વચ્છતાને ભૂલે છે. ગમે તે જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાવ, હું તો એવો ને એવો સ્વચ્છ સ્વભાવે, પવિત્ર સ્વભાવે, શુદ્ધ સ્વભાવે રહું છું, એમ સ્વભાવથી જ્ઞાન એ સ્વચ્છતા એટલે એનો સ્વભાવ છે, એમ આત્માને સ્વભાવથી મુખ્ય કરીને ભેદ જ્ઞાન કરવું. ભેદ જ્ઞાનમાં જ્ઞાનની મુખ્યતા છે અને જ્ઞેયની ગૌણતા છે. જ્ઞેયની ગૌણતા છે એટલું નહીં, જ્ઞેય પ્રત્યે નિષેધ છે. અને હું આવો સ્વચ્છ શુદ્ધ જ્ઞાન પવિત્ર જ્ઞાન સ્વરૂપે છું એ વિધિ છે. આમ વિધિ નિષેધ છે. આ વિધિ નિષેધ જે છે ને, જ્ઞાન વિધિમાં આવે છે અને રાગાદી ભાવ નિષેધમાં આવે છે. આવા વિધિ નિષેધથી કાર્ય સિદ્ધિ છે. વિકલ્પથી મલિન થઈ, મલિન થઈ એટલે શું કે મલિનતા માની વિકલ્પ ઉત્પન્ન થયો એવો જ હું છું એમ પોતાને માની લીધો, જ્ઞાનમાં એમ જાણી લીધો, માની અને ભ્રમણામાં છેતરાઈ ગયો. ખરેખર આત્મા વિકલ્પરૂપ થયો નથી. જો એક ક્ષણના વિકલ્પરૂપ આત્મા થાય તો એ વિકલ્પનો નાશ થવાથી આત્માનો નાશ થાય પોતાનો, એવું તો બનતું નથી. પણ વિકલ્પમાં પકડાણો છે એટલે એ વિકલ્પના નાશ સાથે પોતાનો નાશ ભાવમરણથી અનુભવ ગોચર થાય છે. એને જ્ઞાનીઓએ સત્પુરુષોએ ભાવમરણ કહ્યું છે, કેમ કે એવડો જ માયનો છે પોતાને એનો નાશ થાય છે એટલે એને ભાવમરણ કહ્યું. મરણની અંદર પ્રાણનો નાશ છે એટલે આ ભાવમરણ, મરણની અંદર જ્ઞાન અને આનંદ પ્રાણનો નાશ છે માટે એને ભાવમરણ કહેવામાં આવે છે. માન્યતાની ભૂલ છે, મિથ્યાત્મની ભૂલ કહો કે માન્યતાની ભૂલ કહો, બસ ભૂલ આટલી છે. એક સમયની ભૂલ, તળતા છૂટતા મળતા કેટલી વાર લાગે કે એક જ સમય લાગે, બીજો સમય લાગે નહીં. આટલું કાળ અપેક્ષાએ સાધન આટલું બધું ઓછા કાળમાં કામ કરે છે કે ઓછામાં ઓછા કાળમાં વિધિ મલિન થઈને એટલે કે મલિનતા માનીને ભ્રમણામાં છેતરાઈ ગયો છે એવા તન્મય ભાવે પરિણમી જાય છે, પરિણમે છે કે પોતાના સ્વચ્છ શુદ્ધ જ્ઞાન માત્ર આત્મતત્વને સામું જોવાનું એને રહી જાય છે, એની સન્મુખ થવાનું રહી જાય છે, એ બાજુમાં પડી રહે છે, ગૌણ પણ એનો નિષેધ વર્તે છે. વિકલ્પના આદરમાં આત્માનો નિષેધ છે, આત્માના આદરમાં વિકલ્પનો નિષેધ છે, કેમ કે બંને પ્રતિપક્ષમાં સામે સામે ઉભા છે. વિકલ્પ એટલે આપણે એમ નથી કહેતા કે મને આ વિકલ્પ આવ્યો, મને આ વિકલ્પ આવ્યો, મને અત્યારે પાણી પીવાનો વિકલ્પ આવ્યો, મને મંદિર જવાનો વિકલ્પ આવ્યો. તો વિકલ્પનો અર્થ સમજવો છે કે વિકલ્પ ઉત્પન્ન થાય છે એને જોઈને વિકલ્પને સમજવો છે. જ્ઞાનને ચાલતા ભાવના અનુભવ સુધી લંબાવીને સમજણ કરવાની પદ્ધતિ રાખવી. સામાન્ય રીતે જે સમજણ કરવાની પદ્ધતિ છે કે એક શબ્દ પકડે અને એનો અર્થ સમજે કે આ શબ્દનો આ અર્થ થાય એમ લે, તો એ શબ્દનો અર્થ પકડે એના બદલે એ શબ્દ જે વાચ્યને બતાવે છે એ વાચ્ય અનુભવમાં આવતો ભાવ છે. અહીંયા ભેદ જ્ઞાનની અંદર તો એમ કે જ્ઞાન એટલે શું કે જાણે તે જ્ઞાન એવો અર્થ કરે, જે જાણે તે જ્ઞાન. વિકલ્પ એટલે શું કે જે બીજાની અભિલાષા કરે, પર સંયોગની અભિલાષા નો ભાવ તે રાગ. વિકલ્પ અર્થ તો સહેલો છે, જ્ઞાનનો અર્થ આ રાગનો અર્થ. ચાલો બરાબર સમજાઈ ગયું એમ ન સમજ્યું. જે જાણે છે એવો ભાવ, એક જાણે છે અનુભવ ગોચર થાય છે, જાણવાનું કાર્ય અનુભવ ગોચર થાય છે, એના અનુભવને ઉપયોગને ત્યાં લઈ જવો, એના અનુભવમાં ઉપયોગને લઈ જવો. અને પછી એ કહે છે એ પ્રમાણે દેખાય છે કે નહીં, જ્યાં જાણવું છે જેને જે ભાવને જાણવો છે એ કહે છે એવો જ જણાય છે કે બીજી રીતે જણાય છે, કે વિકલ્પ છે એ પર અભિલાષરૂપ છે, રાગ છે. તો એમાં પરની અભિલાષા રૂપમાં મને ભાવ પરિણામની અંદર એવો અનુભવ થાય છે કે બીજા પદાર્થની અભિલાષાની અંદર, કે હું પાણી પીઉં તો પાણીની અભિલાષા થઈ, ખાઉં મંદિર જાઉં જે કાંઈ, તો એ પદાર્થની જે અભિલાષા થઈ એ ભાવના અનુભવમાં ઉપર ઉપયોગને લઈને સમજ કે બરાબર છે, આ જે કહેવા માગે છે એવો જ અહીંયા અનુભવ થાય છે, જેવો કહેવા માગે છે એવો જ અનુભવ થાય છે એમ સમજે તો એને રાગમાં મલિનતા છે કે પવિત્રતા છે, જ્ઞાનમાં મલિનતા છે કે પવિત્રતા છે, આ ભાવને ઉપર ઉપયોગને લઈ જઈને, ચાલતા ભાવ ઉપર ઉપયોગને લઈ જઈને એ ભાવને ઓળખવાની મહેનત કરશે. ઓળખવો છે આ ભાવને, તો એમાં એક બીજી વાત અનુભવ ગોચર થશે કે અરે આ તો રાગમાં દુઃખ છે, વિકલ્પમાં તો આકુલતા છે, બીજી ચીજની અભિલાષા થઈ એ ચીજનો સંયોગ ન થાય ત્યાં સુધી આકુલતા થયા કરે છે. આ પોતે જ આકુલતા લઈને ઉત્પન્ન થયેલો ભાવ છે. જ્ઞાનમાં કશાય નથી, આકુલતા નથી, એટલે એમાં આનંદનો એનું રૂપ આનંદ છે. પ્રગટ આનંદ તો એ વખતે નથી અનુભવમાં આવતો ઓળખાણ કાળે, પણ આનંદ છે એનું ઓળખ થાય છે. જ્ઞાન આનંદ સ્વરૂપે છે, જ્ઞાનમાં સુખ અને શાંતિનું સ્વરૂપ છે એની ઓળખાણ થાય છે, કેમ કે આકુલતા નથી એટલે એની ઓળખાણ થાય છે. ઓળખાણ થાય, જેવી ઓળખાણ થાય છે પછી એવો અનુભવ ગોચર થાય છે. પણ ઓળખાણ બરાબર થઈ શકે છે જો અનુભવના ભાવને ઉપયોગ મૂકીને જોવામાં આવે તો, ત્યાં ઉપયોગને લઈ જાય. શેનો અનુભવ થાય છે, કયા ભાવનો અનુભવ થાય છે, અનુભવમાં આવી રહ્યા છે એ ભાવ કેવા કેવા છે એમ જોતો, તો તારું બીજે બધે જોવાનું તો ખલાસ થઈ જશે. જે આ બીજે તને છોડીને જો તું ચારે બાજુ જોવે છો એ તો તારો ખલાસ થઈ જશે. અંદરની રમતમાં આવી ગયો તો એટલે બહારની રમત છૂટી ગઈ. આ પરિસ્થિતિ
બરાબર.
પછી તો શાંતિ ક્યાં, અશાંતિ ક્યાં, એ ઓળખાય છે ત્યારે અશાંત ભાવથી ખસીને શાંત સ્વભાવમાં, ત્યાંથી ખસીને શાંત સ્વભાવમાં રહેવું એ સહજ સ્વભાવ છે. પણ કહે છે કે તું છેતરાઈ ગયો છો. એક ચીજ બજારમાંથી ખરીદીને લાવ, ખરીદીને લાવે, નકલી આવી જાય. સોના, અસલ સોનાનો દાગીનો ના બદલે નકલી સોનાનો દાગીનો આવી જાય. ભાઈ આ તમે એક ચેઇન લઈ આવ્યા, એક તોલાનો 3000 રૂપિયા આપ્યા, પણ આ 5 રૂપિયા વાળો છે. આ ચેઇન તો 5-5 રૂપિયામાં ફૂટપાયરી ઉપર ઉભા ઉભા લોકો વેચે છે. તમે કોઈ એવા ઝવેરીને ત્યાંથી લાવ્યા, પણ એ તો બનાવતી બધી બનાવટ થઈ ગયો. તો એને એમ લાગે કે અરે હું છેતરાયો 5 રૂપિયાની ચીજના 3000 આપ્યા મેં. પેલો એમ કે ગળાય નહીં લો, ખાલી સોનાના પૈસા લઈશ. તો બહુ સારું, ચાલો એટલો તો ફાયદો થયો. 50 રૂપિયા ગળાયનો ફાયદો થયો કે 2995 રૂપિયા નુકસાન ગયો. એમ કહે છે તું છેતરાઈ ગયો છે. એક વિકલ્પ રૂપ પોતાને માનતા આખા સિદ્ધ પદનું નુકસાન છે, નિર્વાણ પદનું નુકસાન છે એમ કહેવામાં આવે છે. એટલો મોટો છેતરાઈ ગયો છો. પણ અરીસાની જેમ જાતિ એ તો સ્વચ્છ જ છે. જો અહીંયા જાતિ શબ્દ ફરીને વાપરે છે, એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ. અરીસાની જેમ જાતિ એ તો સ્વચ્છ જ છો તું પોતે. અરીસાની જેમ તારી ચૈતન્ય જાત છે, જ્ઞાન જાતિનો તું પદાર્થ છો. એમાં તું નિર્મળ જ છો, સ્વચ્છ જ છો. ભલે વર્તમાન અવસ્થામાં અલ્પ સ્વચ્છતા છે, પણ એ અલ્પ સ્વચ્છતા અંદરમાં અનંત નિર્મળતાને સ્પષ્ટ કરે છે. અનંત નિર્મળતાને ના નમૂના રૂપે છે એ અનંત નિર્મળતાને બહારની અંદર સેમ્પલ આવેલું છે. ગેસના ભંડારમાંથી ગેસ નીકળે છે, પાતાળકુવામાંથી પાણી નીકળે છે, એટલું જ અંદર પાણી નથી. પાણીનો બહુ મોટો ભંડાર છે, એમાંથી પાણીનો પ્રવાહ આવે છે. તારી સ્વચ્છતા સદાય ચાલુ રહેશે એનો અર્થ કે અનંત નિર્મળતા અંદર ભરેલી છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે વર્તમાન સ્વચ્છતા ઉપરથી અંદરની નિર્મળતાનો ભંડાર છે એને ઓળખી લે. અવસ્થાથી, અવસ્થાના લક્ષણથી આખું લક્ષ્ય ઓળખાઈ જવું જોઈએ. એકનું લક્ષણ છે એટલું સ્વરૂપ નથી, કેમ કે એમાં અલ્પત્વ છે. પણ જાતિ ત્યાં છે, ક્વોન્ટિટી નથી, પણ ક્વોલિટી તો ત્યાં જ છે. તારા જ્ઞાનની અંદર આત્માનો સ્વભાવનો નમૂનો છે, ત્યાંથી આખી જાતિને ઓળખી લે અને એની અનંતતાને ઓળખી લે. અરીસાની જેમ જાતિ એ તો સ્વચ્છ જ છો. નિર્મળતાના ભંડારને ઓળખ. જો તું નિર્મળતાના ભંડારને ઓળખ તો એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ પ્રગટ થશે. આ શુદ્ધ દશા પ્રગટવાનું, નિર્મળ દશા, પવિત્ર દશા, ધર્મની દશા પ્રગટવાનું આ રીતે ઓળખાણપૂર્વક બનશે. બીજા કોઈ પણ પ્રકારના કાર્ય પદ્ધતિથી ધર્મ અથવા પવિત્ર દશા પ્રગટ થતી નથી. ગુરુદેવ એક એવી શૈલીથી સમજાવતા કે આત્માનો ધર્મ ક્યાંથી આવે છે. આત્માનો ધર્મ શરીરમાંથી આવે છે કે નહીં? આત્માનો ધર્મ રાગમાંથી ઉત્પન્ન થાય છે કે નહીં? આત્માનો ધર્મ બહારમાં મંદિર, ભગવાનના પ્રતિમાજી કે અન્ય ગુરુ કે શાસ્ત્રના પુસ્તક પાના કે આત્માનો ધર્મ ત્યાંથી ઉત્પન્ન થાય છે, કે આત્માનો ધર્મ આત્મામાંથી આત્માની પર્યાય ઉત્પન્ન થાય છે, એમાં ઉત્પન્ન થાય છે. તો જો અંદર નિર્મળ પવિત્રતાનો આત્મા ભંડાર હોય તો એમાંથી પર્યાય નિર્મળતા નહીં આવે, બીજી કોઈ રીતે આવવાનો સવાલ રહેતો નથી. એટલે આત્માને ધર્મી કહેવામાં આવે છે. મૂળ સ્વરૂપે આત્મા ધર્મી છે, એ પોતાની શુદ્ધ દશા પ્રગટ કરે ત્યારે એને ધર્મ કહેવાય છે. અને પોતે સ્વરૂપે શુદ્ધ હોવા છતાં પોતાને ભૂલીને દશામાં અશુદ્ધતા ઉત્પન્ન કરે ત્યારે એને અધર્મ કહેવામાં આવે છે. નિર્મળતાનો ભંડાર છે, અનંત 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 નિર્મળતાનો ભંડાર છે. નિર્મળતા પણ કેટલી, કે જેની હદ નહીં એટલી. જુઓ કે કેવળ જ્ઞાન છે એ પરિપૂર્ણ નિર્મળ છે, જેવું જેવો સ્વભાવ છે એની પૂરી શક્તિથી વ્યક્ત છે. નિર્મળ સ્વચ્છત્વ શક્તિ પણ પૂરી ત્યાં વ્યક્ત છે. તો કોઈ પણ અન્ય જ્ઞેયોની સન્મુખ થયા વિના જ્ઞાનની અંદર ત્રણ કાળ ત્રણ લોકનું આખા જગતનું પ્રતિબિંબ પડે છે. કેટલી નિર્મળતા, કે ઉપયોગ જ્ઞેયોની જગતની સન્મુખ કરવો ન પડે, ઉપયોગ અંદરમાં લીન રહે, અંતર્મુખ રહે, એવા જ્ઞાનને, એવા જ્ઞાનની અંદર આખા જગતનું પ્રતિબિંબ પડે. આમ એક સાથે જ્ઞાનના સ્વપર પ્રકાશના બંને ભાવો એક જ્ઞાનમાં એક સાથે હોય છે, એક સાથે જ હોય છે. નીચે અલ્પ માત્રામાં હોય છે, કેવળ જ્ઞાન થતાં પરિપૂર્ણ હોય છે. સ્વચ્છતાથી નિર્મળતાથી જુદું ઓળખવું ને જુદું પડવું એ સુગમ અને સરળ છે. જો પોતે એ પ્રયત્ન કરવા ધારે કે આ કામ કરવું જ છે મારે, તો થાય છે. કરવા ધારતો નથી તો થતું નથી. એ ભાઈ બોલ લીધો છે, પોતે કરવા ધારતો નથી. કેમ થતું નથી? કરવા ધારતો નથી. કેટલીક વાર બહારના સંસારના કાર્યો એવા છે કે કર્યા વિના ચાલે નહીં, તો એને એવી રીતે નક્કી કરેલું હોય છે કે આ તો ગમે તેમ કરીને આ કામ કરવું છે, ગમે તેમ કરીને આ કોઈ પણ રસ્તો કાઢીને આ કામ કરવું છે. તો એની પાછળ એનો પ્રયત્ન, તદ અનુરૂપ પ્રયત્ન ઉત્પન્ન થાય છે. એમ અનંત કાળે મોંઘો એવો મનુષ્ય ભાવ, અનંત કાળે ક્યારેક ક્વચિત જ મનુષ્યપણું મળે એવું મનુષ્યપણું આવ્યા પછી હવે આ કામ તો કરી જ લેવું છે, સોયમાં દોરો પરોવી જ લેવો છે, પછી સોય નહીં ખોવાય. એકલી હશે તો ખોવાઈ જશે. આ તો લાલ રંગનો દોરો છે કે ગમે ત્યાં ચકલી ઉપાડી ગઈ હોય તો તે દેખાય, એ દોરો લટકે આપણો, સોય અહીંયા છે. આ સમ્યક દર્શન છે એ એવો દોરો છે, આત્માના સ્વભાવમાં પુરોવાતો દોરો છે. સ્વભાવનું અનુસંધાન કહેવામાં આવે છે, સ્વરૂપ અનુસંધાન. શ્રીમદજી એ શબ્દ વાપર્યો છે ને કે હે કુંદકુંદાદી આચાર્યો, આપના વચનો આ પામરને, પોતા પોતાને પામર કહે છે, આ પામરને સ્વરૂપાનુસંધાનને વિશે નિમિત્તભૂત થયા છે, તે અર્થે હું આપને નમસ્કાર, અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. એનું એ ભક્તિ આવે જ એવી, એનું નામ ભક્તિ છે. વચન તો વચન છે, હજારો વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા લખાયેલા છે. એને એમ થાય છે કે આ મારા માટે લખ્યા છે, મારું હિત થવાનું હતું ને, એટલે આ વાત રહી ગઈ છે, એ મારા માટે રહી ગઈ છે. ભગવાન મહાવીર સ્વામીનું શાસન રહી ગયું છે, વિચ્છેદ ગયું નથી, અને મનુષ્ય ભાવ મને મળી ગયો પંચમારાના છેડા પહેલા, આ મારા માટે છે. શાસન પ્રવર્તે છે એ મારા માટે છે, મિત્ર ન હતો, છઠ્ઠારામાં મનુષ્ય પણ મળ્યો હતો, દૂર નથી. 18,500 વર્ષ પછી તરત જ છે. 19,221 બરાબર, 18,500 વર્ષ, 2500 વર્ષ બાદ કરીએ 21માં તો 18,500 વર્ષ લગભગ બાકી રહ્યા. પછી પત્તો લાગવાનો મનુષ્યપણું હોય તો મનુષ્યપણું થયો છે, પણ ઘણી વાર તો છઠ્ઠારામાં આવ્યો છે, ત્યાં પહેલા બીજામાં આવ્યો છે, જ્યાં એને ધર્મને યુગ પુરુષાર્થ કે કોઈ નિમિત્ત સાધનો આદિ કાંઈ હોતા નથી. પણ જે આસન ભવ્ય છે, જેને પોતાની મુક્તિ નજીક ભાસે છે, ભાસે છે ને મારી મુક્તિ હવે દૂર નથી, એ બધા આ વિષય એની અંદર ઉલ્લાસ હાલતા એ બધા લક્ષણ ઉત્પન્ન થાય છે. બહુ શરૂઆતના ગુરુદેવના પ્રવચનો આત્મધર્મમાં આવતા એમાં કહેતા કે આ બધી જે આચાર્યોની આત્માના પરમ હિતની વાતો છે એમાં શબ્દે શબ્દે મુક્તિના ભણકારા છે. જેમ કોઈને ભણકારા વાગે એમ મારી મુક્તિ થવાની છે, એમ અંદરથી બહાર મુક્ત થઈ જઈશ, હવે હું અલ્પકાળમાં મુક્ત થઈ જઈશ, મારું અનંત પરિભ્રમણ નથી, એ વાત એને અંદરથી ભાસે, એટલો એને આ વિષયમાં ઉલ્લાસ આવે છે, રસ આવે છે. કહે છે, અરીસાની જેમ જાતીએ તું સ્વચ્છ છો, તારી જાત ચૈતન્યની જાત, જ્ઞાનની જાત, નિર્મળ નિર્મળ નિર્મળ, અંદરમાં નિર્મળતાનો ભંડાર ભર્યો છે, એમાંથી નિર્મળ દશાઓ આવે છે, સ્વચ્છ દશાઓ આવે છે. આને ઓળખ એટલે ધર્મની નિર્મળતા અને પવિત્રતા. પછી જે નિર્મળતા છે એ પવિત્રતાની વાત લીધી છે, એમાં તો એકત્વ બુદ્ધિનો નાશ છે અને અનંતાનુબંધી કષાયનો નાશ છે. એવી જે નિર્મળતાની પર્યાયો એટલે મોક્ષ માર્ગની પર્યાયનો સમૂહ પ્રગટશે. પછી ઓળખાણ થયા પછી તો તને મોક્ષ માર્ગની પવિત્ર દશાઓ નિર્મળ દશાઓનો પ્રવાહ ચાલુ થશે અને આવા ભગવાન આત્માનો અનુભવ કર્યા પછી બીજો પ્રવાહ કેમ હોઈ શકે કે બીજો પ્રવાહ હોવાનો પ્રશ્ન રહેતો નથી. ભાવનો સમુદ્ર પડ્યો છે એમાંથી વહેણ એમાંથી ચાલુ થઈ ગયું, સમુદ્ર ખૂટે નહીં અને વહેણ ચાલુ ને ચાલુ રહ્યા કરે. ચોમાસામાં પાણી પડે અને નદી ચાલુ થાય છે, સુકાઈ ગયેલી નદી, પછી વરસાદ બંધ થઈ જાય છે, વરસાદની સિઝન પૂરી થઈ જાય છે તો એ પાણી આવ્યા જ કરે છે, વહે છે કે નહીં, નદી વહેતી વહેતી સમુદ્ર પ્રત્યે જાય છે, તો મહિનાઓ સુધી પાણીનું વહેણ ચાલુ રહે છે,
બરાબર
રહે છે કે નથી. પાણી તો ક્યાંય ઉપર મૂળમાં પડતું નથી, એ વખતે
તો પણ
પાણીનો પ્રવાહ એનો સ્ત્રોત હોય છે, એમાંથી પાણી આવ્યા જ કરે છે. એમ કહે છે કે તારામાં ભાવ એટલા બધા અનંત ભાવનો પિંડ છો કે શાંતિ આનંદ જ્ઞાન ચૈતન્યપણું સ્વચ્છતા પ્રભુતા એ બધા ભાવોનો સ્ત્રોત અખૂટ ભંડારમાંથી આવ્યા જ કરશે. અક્ષય પાત્ર છે, આત્મા પોતે અક્ષય પાત્ર છે. એની જે ગુણની રિદ્ધિ સિદ્ધિ છે એ રિદ્ધિ સિદ્ધિ એવી છે કે ક્યારેય ખૂટતી નથી. અક્ષય પાત્ર છે આત્મા, આવ્યા જ કરે, એમાંથી આવ્યા જ કરે, અનંત કાળ પર્યંત આવ્યા કરે, છતાં એટલું નેટલું છે, એમાં કાંઈ ફેર નથી, ઘસારો લાગતો નથી, એમાંથી ઓછું થતું નથી, નાશ થવાનો તો પ્રશ્ન નથી. આવી નિધિ ક્યાંય ગયો જ નથી, ત્યાં ન્યા જ છે, એવી નિધિ અંદર ભરી છે, એની હૈયાતીનું ભાન આવવું જોઈએ પોતાને, ભરી છે એની હૈયાતી મોજૂદગી, એનું પોતાને ભાન રહેવું, એ દુઃખના નાશનો ઉપાય છે, સુખનું મૂળ આ છે. એવી નિધિનું ભાન થવું એનું નામ શ્રદ્ધા છે અને એવી શ્રદ્ધા સુખનું મૂળ છે. આમ વાત છે. એ મૂળમાં સમ્યક દર્શન થાય ત્યારે આ ઓળખવાનું કામ પહેલા થાય છે. બહારમાં પણ શું છે, માણસ નથી કહેતા કે પૈસા વાળાને પાવર બહુ હોય છે. શું કે છે, બોલે છે કે ભાઈ એને શેનો પાવર છે? ખીચામાં લઈને ફરે પૈસા, હે મૂડી હોય છે, બીજો ખિસ્સામાં ભરે તો એને કેટલા કપડા પહેરવા પડે, 5-5-50 લાખ હોય તો. એને મારી પાસે છે એનું ભાન લઈને ફરે છે, બીજાની પાસે નથી મારી પાસે છે એનું ભાન લઈને ફરે છે. બીજું કાંઈ છે, પૈસા તો બેંકમાં પીડ્યા હોય કે ઉઘરાણીમાં પીડ્યા હોય કે માલમાં પીડ્યા હોય, પણ એ તો ભાન લઈને ફરે છે મારી પાસે છે. જ્યાં જાય ત્યાં, ક્ષેત્રથી દૂર જાય તો એનું ભાન લઈને ફરે છે. બીજું છે, દુકાને હોય કે 1000 માઇલની મુસાફરી કરવા જાત્રા જાય તો ભાન લઈને ફરે છે કે મારી પાસે ત્યાં બધું પીડ્યું છે. અહીં તો કહે છે કે દૂર જવાનો સવાલ નથી, એની નિધિ સાથે ને સાથે રહે છે, હોય તો એનું ભાન કરતો નથી. એવું નથી કે જગતના પૈસા અને ઝવેરાતને ઘરે મૂકીને ભાન રાખવાનું છે. આ તો અહીંયા અહીંયા જ છે, જે ક્ષેત્રમાં દેહ છે એ ક્ષેત્રમાં ચૈતન્ય પિંડ છે, અંદર બધી નિધિ ભરી છે, અનંત આનંદની નિધિ ભરી છે, અનંત જ્ઞાનની નિધિ ભરી છે, અનંત નિર્મળતાની સ્વચ્છતાની પ્રભુતાની બધી નિધિ ભરી છે, હયાત છે. એનું ભાન છે એ સુખનું મૂળ છે, અને એનું અભાન છે એ દુઃખનું મૂળ છે. બસ સુખ દુઃખનું આ વિજ્ઞાન છે. નિર્વિકલ્પણે ભાન રહે છે, ભાન કોઈ દિવસ વિકલ્પ વાળું હોય જ નહીં. ભાન નો અર્થ જ કે નિર્વિકલ્પ દશા છે એની, મારી પાસે આ છે અને આટલું છે. ઘણી વાર તો બફમમાં એવું જાય છે કે મૂડી વપરાઈ ગયું હોય કે ખોવાઈ ગયું હોય કે કઈ ઓલો ટળી ગયું હોય તો એ ભાનમાં ભાનમાં તો એટલા જ પાવર મારે. માનો કે કોઈને ત્યાં 5-5 લાખ મૂકી દીધા છે કે ભાઈ આ ટીટી કૃષ્ણમાચારી કઈ વાંધો નહીં, મૂકી દો ટીટી કે માં, પણ ઓલો ગયો હોય અંદર ખાને થી અને આના પૈસા આવવાના જ ન હોય, પણ એ ભાઈ ભાનમાં ભાનમાં તટાર જ ચાલે છે. બને છે કે નહીં, ભાન આવી ચીજ છે. ભાન ને વિકલ્પ હોતો નથી, એમ આવો હું છું એમ ઓળખે અને એના ભાનમાં રહે તો પોતે પવિત્ર પરિપૂર્ણ સ્વચ્છ પવિત્ર નિર્દોષ સ્વરૂપે હોવાથી એની અવસ્થામાં પવિત્ર અને નિર્દોષ અકષાય દશાની પરંપરા ચાલે છે. અને એ ક્ષણના કષાયમાં એવો ને એટલો હું થઈ ગયો છું એવા ભાનમાં, એ ભાન છે એનું કે હું તો માણસ, હું તો રાગી, હું ક્યાં વિતરાગી થયો છું, હું તો રાગી મનુષ્ય છું એટલે રાગી છું, ગ્રસ્ત છું એટલે રાગી છું, એવા ભાનમાં એને દોષની પરંપરાના પરિણામ ચાલે છે. તે તને કેવો સ્વીકાર્યો છે એના ઉપર તારા પરિણામની પરંપરા ચાલશે. અનેક પ્રકારના અનંત દોષો થવાનું મૂળ શું, કે પોતાને મલિનપણે સ્વીકારવો. તે કેવળ જ્ઞાનાદી પવિત્ર દશા પ્રગટવાનું મૂળ શું, કે પોતાના શુદ્ધ સ્વરૂપે પોતાને શુદ્ધ સ્વરૂપે સ્વીકારવો. તે આ સિદ્ધિ વાત છે. અને તે પણ કલ્પના કરીને એની છે જ એવો પોતે જેવો છે એવો સ્વીકારવાની વાત છે. એટલે એમ લીધું છે કે નિર્મળતાના ભંડારને ઓળખ તો એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ પ્રગટશે, પરંપરા પ્રગટશે. અંદર જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા જ ભરેલી છે, શુદ્ધ જ્ઞાન અને નિર્ભેળ આનંદ કષાય વિનાનો. આ જગતના કષાયના આનંદની વાત નથી, એ આનંદ જ નથી, દુઃખને દુઃખમાં આનંદની કલ્પના કરી છે અને જૂઠનો અનુભવ કરે છે, પણ અહીંયા તો વાસ્તવિક આનંદને અલૌકિક આનંદની નિર્મળતા ભરી છે એ તને પ્રગટ અનુભવ ગોચર થશે.
વાગ દેશ કી મંદર ભગવાન જય હો પરમ કૃપાળુ શ્રી કામ સુખ.